ओम शांति। तारीख 4/1/2023। मुरलीनो सार છે, મીઠા બાળકો, તમે મોતી વીણવાવાળા હંસ છો, તમારી છે હંસ મંડળી, તમે લકી સિતારા છો, કારણ કે સ્વયં જ્ઞાન સૂર્ય બાપ તમને સન્મુખ ભણાવી રહ્યા છે। પ્રશ્ન છે, બાપે બધા બાળકોને કઈ રોશની આપી છે જેનાથી પુરુષાર્થ તીવ્ર થઈ ગયો? ઉત્તર છે, બાપે રોશની આપી, બાળકો હમણાં આ ડ્રામાનો અંત છે, તમારે નવી દુનિયામાં જવાનું છે। એવું નથી, જે મળ્યું હશે તે મળશે। પુરુષાર્થ છે ફર્સ્ટ। પવિત્ર બનીને બીજાઓને પવિત્ર બનાવવા આ બહુ જ મોટી સેવા છે। આ રોશની આવતા જ તમારા બાળકોનો પુરુષાર્થ તીવ્ર થઈ ગયો। ગીત છે, તું પ્યાર કા સાગર હૈ, ઓમ શાંતિ। બાળકો જાણે છે કે પ્રેમના સાગર, શાંતિના સાગર, આનંદના સાગર, બેહદના બાપ સન્મુખ બેસી અમને શિક્ષા આપી રહ્યા છે। કેટલા લક્કી સિતારા છે જેમને સન્મુખ જ્ઞાન સૂર્ય બાપ ભણાવી રહ્યા છે। હવે જે બગલા મંડળી હતી તે હંસ મંડળી બની ગઈ છે, મોતી વીણવા લાગી ગયા છે। આ ભાઈ બહેન બધા છે હંસ, એમને હંસ મંડળી પણ કહેવાય છે। કલ્પ પહેલાંવાળા જ આ સમયે આ જન્મમાં એકબીજાને ઓળખે છે। રૂહાની પારલૌકિક મા બાપ અને ભાઈ બહેન પરસ્પર એકબીજાને ઓળખે છે। યાદ છે કે 5000 વર્ષ પહેલાં પણ અમે પરસ્પર આ જ નામ રૂપમાં મળ્યા હતા। આ તમે હમણાં કહી શકો છો, પછી ક્યારે પણ કોઈ જન્મમાં આવી રીતે કહી નહીં શકો। જે પણ બ્રહ્મા કુમાર કુમારીઓ બને છે તે જ એકબીજાને ઓળખશે। બાબા તમે પણ તે જ છો, અમે તમારા બાળકો પણ તે જ છીએ, અમે ભાઈ બહેન ફરીથી પોતાના બાપથી વારસો લઈએ છીએ। હમણાં બાપ અને બાળકો સન્મુખ બેઠા છે, પછી આ નામરૂપ વગેરે બધું બદલાઈ જશે। સતયુગમાં લક્ષ્મીનારાયણ એવું થોડી કહેશે કે અમે તે જ કલ્પ પહેલાંવાળા લક્ષ્મીનારાયણ છીએ, અથવા તો પ્રજા થોડી કહેશે કે આ તે જ કલ્પ પહેલાંવાળા લક્ષ્મીનારાયણ છે। ના, આ ફક્ત આ સમયે તમે બાળકો જાણો છો, આ સમયે તમે ઘણું બધું જાણી જાઓ છો। પહેલાં તો તમે કંઈ જાણતા ન હોતા। હું જ કલ્પના સંગમયુગે આવીને પોતાનો પરિચય આપું છું। આ ફક્ત બેહદના બાપ જ કહી શકે છે। નવી દુનિયાની સ્થાપના તો જૂની દુનિયાનો વિનાશ પણ જરૂર થવો જોઈએ। આ છે બંનેનો સંગમયુગ। આ બહુ જ કલ્યાણકારી યુગ છે। સતયુગને કે કળિયુગને કલ્યાણકારી નહીં કહેવાશે। તમારું આ હમણાંનું જીવન અમૂલ્ય ગવાયું છે। આ જ જીવનમાં કોડીથી હીરા જેવું બનવાનું છે। તમે બાળકો સાચા સાચા ખુદાઈ ખિદમતગાર છો, ઈશ્વરીય સેલ્વેશન આર્મી છો। ઈશ્વર આવીને માયાથી તમને મુક્ત કરે છે। તમે જાણો છો કે અમને ઇન પર્ટિક્યુલર, એટલે કે ખાસ, અને દુનિયાને ઇન જનરલ આમ માયાની જંજીરોથી છોડાવે છે। આ પણ ડ્રામામાં નોંધ છે। હમણાં મોટાઈ કોને આપીએ? જેની એક્ટિંગ સારી હોય છે એનું જ નામ થાય છે। તો મોટાઈ પણ પરમપિતા પરમાત્માને જ અપાય છે। હમણાં ધરતી પર પાપ આત્માઓનો ખૂબ જ બોજ છે। રાઈના દાણાની જેમ કેટલા અનેક મનુષ્ય છે, બાપ આવીને ભાર ઉતારે છે, ત્યાં તો કંઈક લાખ જ હોય છે, તો શું ક્વાર્ટર પર્સન્ટ તૃતીયાંશ પણ નહીં થયા? તો આ ડ્રામાને પણ સારી રીતે સમજવાનો છે। પરમાત્માને સર્વશક્તિમાન કહે છે, આ પણ એમનો ડ્રામામાં પાર્ટ છે। બાપ કહે છે, હું પણ ડ્રામામાં બંધાયેલો છું, યદા યદા હિ ધર્મસ્ય લખેલું છે। હમણાં તે જ ધર્મની ગ્લાની નિંદા પણ ભારતમાં બરોબર છે। મારી પણ ગ્લાની કરે છે, દેવતાઓની પણ ગ્લાની કરે છે, તેથી બહુ જ પાપ આત્મા બની જાય છે. આ પણ એમને બનવાનું જ છે, સતો રજો તમોમાં આવવાનું જ છે. તમે આ ડ્રામાને સમજી ગયા છો. બુદ્ધિમાં ચક્ર ફરતું રહે છે. બાપે આવીને રોશની આપી છે. હમણાં આ ડ્રામાનો અંત છે. હવે તમે ફરી નવી દુનિયા માટે પુરુષાર્થ કરો. એવું નથી જે મળવાનું હશે તે મળશે, ના, પુરુષાર્થ પહેલાં. બધી તાકાત પવિત્રતામાં છે, પવિત્રતાની બલિહારી છે. દેવતાઓ પવિત્ર છે ત્યારે અપવિત્ર મનુષ્ય એમની આગળ જઈને માથું નમાવે છે. સંન્યાસીઓને પણ માથું નમાવે છે. મર્યા પછી એમની યાદગાર બનાવાય છે કારણ કે પવિત્ર બને છે. કોઈ કોઈ શારીરિક કામ પણ ઘણું કરે છે, હોસ્પિટલ ખોલે છે કે કોલેજ બનાવે છે તો એમનું પણ નામ નીકળે છે. સૌથી મોટું નામ એમનું છે જે બધાને પવિત્ર બનાવે છે અને જે એમના મદદગાર બને છે. તમે પવિત્ર બનો છો એ એવર પ્યોર સદા પવિત્ર સાથે યોગ લગાવવાથી. જેટલો તમે યોગ લગાવતા જશો એટલા તમે પવિત્ર બનતા જશો. પછી અંતમાં તીસો ગતિ બાપ પાસે ચાલ્યા જશો. તે લોકો યાત્રા પર જાય છે તો એવું નથી સમજતા કે બાપની પાસે જવાનું છે, તો પણ પવિત્ર રહે છે. અહીં તો બાપ બધાને પવિત્ર બનાવે છે. ડ્રામાને પણ સમજવું કેટલું સહજ છે, બહુ જ પોઈન્ટ સમજાવતા રહે છે. પછી કહે છે કે ફક્ત બાપ અને વારસાને યાદ કરો. મરતી વખતે બધા ભગવાનની યાદ અપાવે છે. અચ્છા, ભગવાન શું કરશે? પછી કોઈ શરીર છોડે છે તો કહે છે કે સ્વર્ગવાસી થયા. ગોયા પરમાત્માની યાદમાં શરીર છોડવાથી વૈકુંઠમાં ચાલ્યા જશે. તે લોકો બાપને જાણતા નથી. આ પણ કોઈની બુદ્ધિમાં નથી કે અમે બાપને યાદ કરવાથી વૈકુંઠમાં પહોંચી જઈશું. તે ફક્ત કહે છે પરમાત્માને યાદ કરો. અંગ્રેજીમાં ગોડ ફાધર કહે છે. અહીં તમે કહો છો કે પરમપિતા પરમાત્મા. તે લોકો કહે છે ગોડ, પછી ફાધર કહેતા. આપણે પહેલાં પરમપિતા પછી પરમાત્મા કહેતા. તે બધાના ફાધર છે. જો બધા ફાધર હોય તો પછી ઓ ગોડ ફાધર કહી ન શકાય. થોડી પણ વાત નથી સમજી શકતા. બાપે તમને સહજ કરીને સમજાવ્યું છે. મનુષ્ય જ્યારે દુઃખી થાય છે તો પરમાત્માને યાદ કરે છે. મનુષ્ય છે દેહ અભિમાની અને યાદ કરે છે દેહી આત્મા. જો પરમાત્મા સર્વવ્યાપી છે તો પછી આત્મા દેહી કેમ યાદ કરે છે? જો આત્મા નિર્લેપ છે પછી પણ દેહી અથવા આત્મા શું યાદ કરે છે? ભક્તિ માર્ગમાં આત્મા જ પરમાત્માને યાદ કરે છે કારણ કે દુઃખી છે. જેટલું સુખ મળે છે એટલું યાદ કરવું પડે છે. આ છે ભણતર. મુખ્ય ઉદ્દેશ પણ સ્પષ્ટ છે. એમાં અંધશ્રદ્ધાની કોઈ વાત નથી. તમે બધા ધર્મવાળાને જાણો છો. આ સમયે બધા મોજૂદ હાજર છે. હમણાં પછી દેવી દેવતા ધર્મની હિસ્ટ્રી રિપીટ થવાની છે. આ કોઈ નવી વાત નથી. કલ્પ કલ્પ આપણે રાજ્ય લેતા રહીએ છીએ. જેવી રીતે તે હદનો ખેલ રિપીટ થાય છે તેવી રીતે આ બેહદનો ખેલ છે. અડધા કલ્પનો આપણો દુશ્મન કોણ? રાવણ. આપણે કોઈ લડાઈ કરી રાજ્ય નથી લેતા, ન કોઈ હિંસક લડાઈ લડીએ છીએ, ન કોઈ જીત મેળવવા માટે લશ્કર લઈને લડીએ છીએ. આ હાર જીતનો ખેલ છે. પરંતુ હાર પણ સૂક્ષ્મ તો જીત પણ સૂક્ષ્મ. માયાથી હારે હાર છે, માયાથી જીતે જીત છે. મનુષ્યોએ માયાની બદલે મન શબ્દ નાખી દીધું છે તો ઉલટું થઈ ગયું છે. આ ડ્રામાનો ખેલ પણ પહેલાંથી જ બનેલો છે. બાપ પોતે બેસી પરિચય આપે છે. રચયિતાને બીજા કોઈ મનુષ્ય જાણતા જ નથી તો પરિચય કેવી રીતે આપી શકે? રચયિતા છે એક બાપ, બાકી આપણે છીએ રચના, તો જરૂર આપણને રાજ્ય ભાગ્ય મળવું જોઈએ. મનુષ્ય તો કહી દેતા પરમાત્મા સર્વવ્યાપી છે તો બધા રચતા થઈ ગયા, રચનાને ઉડાવી દીધી છે. કેટલા પથ્થર બુદ્ધિ દુઃખી થઈ ગયા છે, ફક્ત પોતાની મહિમા કરે છે કે અમે વૈષ્ણવ છીએ, ગોયા આપણે અડધા દેવતા છીએ, સમજે છે કે દેવતાઓ વૈષ્ણવ હતા. વાસ્તવમાં વેજીટેરિયન એટલે કે શાકાહારીનો મુખ્ય અર્થ છે અહિંસા પરમો ધર્મ. દેવતાઓને પાક્કા વૈષ્ણવ કહેવાય છે. એવા તો પોતાને વૈષ્ણવ કહેવડાવવાવાળા ઘણા છે, પરંતુ લક્ષ્મીનારાયણના રાજ્યમાં વૈષ્ણવ સંપ્રદાય પવિત્ર પણ હતા. હમણાં એ વૈષ્ણવ સંપ્રદાયનું રાજ્ય ક્યાં છે? હમણાં તમે બ્રાહ્મણ બન્યા છો, તમે બ્રહ્મા કુમાર કુમારીઓ છો, તો જરૂર બ્રહ્મા પણ હશે. ત્યારે તો નામ રાખ્યું છે કે શિવવંશી પ્રજાપિતા બ્રહ્માના સંતાન. ગવાય પણ છે કે શિવબાબા આવ્યા હતા, એમણે બ્રાહ્મણ સંપ્રદાય રચ્યો, જે બ્રાહ્મણ પછી દેવતા બન્યા. હમણાં તમે શુદ્રથી બ્રાહ્મણ બનો છો, ત્યારે તો બ્રહ્મા કુમાર કુમારી કહેવાવો છો. વિરાટ રૂપના ચિત્ર પર પણ સમજાવવું સારું છે. વિષ્ણુનું જ વિરાટ રૂપ દેખાડ્યું છે. વિષ્ણુ અને એમની રાજધાની સંતાન જ વિરાટ ચક્રમાં આવે છે. આ બધા બાબાના વિચારો ચાલે છે. તમે પણ વિચાર સાગર મંથનની પ્રેક્ટિસ કરશો તો રાત્રે ઊંઘ નહીં આવે, આ જ ચિંતન ચાલતું રહેશે. સવારના ઉઠી ધંધા વગેરેમાં લાગી જશો. કહે છે કે સવારનો સાંઈ. તમે પણ કોઈને બેસી સમજાવશો તો કહેશો, ઓહો, આ તો અમને મનુષ્યથી દેવતા બેગરથી પ્રિન્સ બનાવવા આવ્યા છે. પહેલાં અલૌકિક સેવા કરવી જોઈએ, સ્થૂળ સેવા પછી શોખ જોઈએ. ખાસ માતાઓ બહુ જ સારી રીતે સેવા કરી શકે છે. માતાઓને કોઈ ધિક્કારશો નહીં. શાકવાળા, અનાજવાળા, નોકર વગેરે બધાને સમજાવે છે. કોઈ રહી ન જાય કે પછી ઉલ્હન આપે. સેવામાં દિલની સચ્ચાઈ જોઈએ, બાપથી પૂરો યોગ જોઈએ, ત્યારે ધારણા થઈ શકે. વખર એટલે કે સામગ્રી ભરીને પછી પોર્ટ પર સ્ટીમર ડિલિવરી કરવા જાય, એમને પછી ઘરમાં ચેન નહીં પડે, ભાગતા રહેશે. આ ચિત્ર પણ બહુ જ મદદ આપે છે. કેટલું સ્પષ્ટ છે, શિવબાબા બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીની સ્થાપના કરાવી રહ્યા છે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ, કૃષ્ણ જ્ઞાન યજ્ઞ નહીં. આ રુદ્ર જ્ઞાન યજ્ઞથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થાય છે. શ્રીકૃષ્ણ તો યજ્ઞ રચી નથી શકતા, તે 84 જન્મ લેશે તો નામરૂપ બદલાઈ જશે, બીજા કોઈ રૂપમાં શ્રીકૃષ્ણ હોઈ ન શકે. શ્રીકૃષ્ણનો પાઠ તો જ્યારે એ જ રૂપમાં આવે ત્યારે જ રિપીટ કરે. અચ્છા, મીઠા મીઠા શીખીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમ ગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, સાચા સાચા ખુદાઈ ખિદમતગાર અથવા ઈશ્વરીય સેલ્વેશન આર્મી બની બધાને માયાથી મુક્ત કરવાના છે. આ જીવનમાં કોડીથી હીરા જેવા બનવું અને બનાવવાના છે. નંબર 2, જેવી રીતે બાબા વિચારસાગર મંથન કરે છે એવી રીતે જ્ઞાનનું વિચારસાગર મંથન કરવાનું છે. કલ્યાણકારી બની અલૌકિક સેવામાં તત્પર રહેવાનું છે. દિલની સચ્ચાઈથી સેવા કરવાની છે. વરદાન છે નાની નાની અવજ્ઞાના બોજને સમાપ્ત કરી સદા સમર્થ રહેવાવાળા શ્રેષ્ઠ ચરિત્રવાન ભવ. નંબર એક, જેવી રીતે અમૃત વેલા ઉઠવાની આજ્ઞા છે તો ઉઠીને બેસી જાય છે પરંતુ વિધિથી સિદ્ધિને પ્રાપ્ત નથી કરતા, સ્વીટ સાયલેન્સ શાંતિધામની સાથે નિદ્રાનું સાયલેન્સ મિક્સ થઈ જાય છે. નંબર બે, બાપની આજ્ઞા છે કોઈપણ આત્માને ન દુઃખ આપો ન દુઃખ લો, એમાં દુઃખ દેતા નથી પરંતુ લઈ લો છો. નંબર ત્રણ, ક્રોધ નથી કરતા પરંતુ રૂવાબમાં આવી જાઓ છો, એવી નાની નાની અવજ્ઞાઓ મનને ભારી કરી દે છે. હવે આને સમાપ્ત કરી આજ્ઞાકારી ચરિત્રનું ચિત્ર બનાવો, ત્યારે કહેવાશો સદા સમર્થ ચરિત્રવાન આત્મા. સ્લોગન છે, સન્માન માંગવાના બદલે બધાને સન્માન આપો તો બધાનું સન્માન મળતું રહેશે. અચ્છા, ઓમ શાંતિ.